પ્રવચન નંબર 483 તારીખ 3/8/88 72 મિનિટ કળશ ટીકા કળશ 29
એને કાળ થોડો એટલે સતના પંથે આવી જાય જ્યાં જ્યાં ભવ ન હોય ને એ સતના પંથે માર્ગે આવી જાય એને સત રૂચવા માટે સત અસતનો ભેદ પાડો જીવ ને કર્મ નો ભેદ પાડો અત્યંત ભિન્નતા તો એને જાણે આજે તો શું વાક્ય મળી ગયું બસ એવું એને થઈ જાય હા અત્યારે વર્તમાનમાં આમ જુદા પડવું દેખાય એમ આવવું જોઈએ
મહામંત્ર મળ્યો
એ
મહામંત્ર મળ્યો
બે વાર છે બોલી અત્યંત બિન અને વિમુક્તા વિશેષ કરીને મુક્ત એટલે સરળતા શબ્દ રહ્યો ભિન્ન કે ને તો ભિન્ન તો બે અર્થ લખે કથનચિત ભિન્ન અને કથનચિત ભિન્ન પણ ભિન્નની આગળ સરળતા મૂકે એટલે કથનચિત ને ઉડાડી બાલ છે સરોથા મૂકીને અજ્ઞાન ઉડાડ્યું એને જ્ઞાન ન ઉડાડ્યું સરોથા મૂકીને અજ્ઞાન ઉડાડ્યું નહીં જો ભિન્ન લખ્યું હોત તો ઢીલો શબ્દ હતો મોદી સાહેબ ઇલેક્ટ્રિક
છોટા
માને નહીં
બરાબર
મગજ બેટ થઈ ગયો ને ઇલેક્ટ્રિક છોટા બોલા વૈદ લોકો પેટ બહુ ખરાબ થઈ ગયું નેપાળા નો રોગ આવે નેપાળ પેટ સાફ કરી નાખે એમ આજે એવું ઇન્જેક્શન પહેર્યું સરોતા પીન હા ભીન શબ્દ મૂક્યો હોત કુંભકર્ણની ઉમર બેઠો છે ક્યાંથી ઉડે સરોતા પીન તો હું ઉડી ગઈ હા 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 સંકલ્પ ને વિકલ્પ ઉભા થાય છે સરોથા મારાથી ભીન છે સરોથા સરોથા ભીન વિના કરતા કર્મની પ્રવૃત્તિ વિકલ્પની સાથે તૂટે નહીં
આનાથીનો અભ્યાસ છે ને એટલે
કરતા કર્મની પ્રવૃત્તિ રાગની સાથે છે ને હું કરતા ને રાગ મારું કર્મ અપ્રતિબુદ્ધ લક્ષણ છે અને જ્યાં સર્વથા ભીન કહ્યું આ હા કરતા કર્મ ગયું અને વ્યવહાર જ્ઞાતાગ્ને ઉભો થયો નવો અહીંયા જ્ઞાતાગ્ને નિશ્ચય અને પછી રાગની સાથે વ્યવહાર જ્ઞાતાગ્નિનો સંબંધ ઉભો થયો એ સવિકલ્પ નિરિકલ્પમય હું તો ઉપકાર છે માર્ગ બતાવ્યો અને અનુભવી કહે છે કે અમને અનુભવથી કહીએ છીએ કે સરોતા ભીન અમે શાસ્ત્ર વાંચીને નથી કહેતા એમ લખે છે કે અનુભૂતિ કેવી છે અનુભવમાં આપને શું આવ્યું કે સરોદ્રા ભીન આવ્યું એવું પાઠ છે ને કેવી અનુભૂતિ થઈ એ અનુભવી પુરુષ અમને આવી અનુભૂતિ થઈ કે મારા જ્ઞાનથી રાગ તદ્દન ભીન છે વિનાયકથી તો ભીન છે પણ પ્રગટ થયેલા જ્ઞાનથી પણ ભીન છે રાગ વેદજ્ઞાનનો મતો છે વેદજ્ઞાન અમે પૂરા સામર્થ્ય તમને બતાવી હજી તમે સમજતા એમ કઈ ભાગ એવું કોઈ જીવ ન હોય બધા પામશે એમ બધા પામશે એમ કહ્યું બધા પામશે કળષ્ટિકા અનુભવ પ્રધાન સાધન છે ફરી ફરી પ્રત્યક્ષ 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 આત્વાદ એવા શબ્દ બુદ્ધિ મોઢા ઉપર મૂકે એટલે અભિન સ્વાદ આવતો છે, તમને આવ્યો આજે ના આવે, કેમ કે અભિન સર્વથા ભીન છે, નાથી સાકર થી અભિન સર્વથા ભીન છે, પછી અભિન નો સ્વાદ ક્યાંથી આવે? અધિકરણ છપ્પન કર્યું ને એટલે ઊંધી આપી ગયા હતા, ગેરની બધા એટલે દાખલા વિચારે ના આવે કે બુદ્ધિ કરવી છે કે નહીં, કે કથનથી કરવી ને કથનથી મીઠી એમ હોય માં તમે, અરે ભાઈ તને ખબર નથી, રાગ જળ અચેતન છે, અધ્યાત્મમાં એને સરળ આપી નથી કહેવાય, આગમને પદાર્થની સિદ્ધિ કરવી હોય ત્યારે જુદો વિષય એ અસદભૂત વ્યવહારમાં જાય છે. અનુભૂતિ અર્થાત અનુભૂતિનો અર્થ કરે છે, અનુભવ એટલે શું? રાગના અનુભવને પણ અનુભવ કહેવાય, રાગનો અનુભવ નહીં, અહીંયા તો પોતાના શુદ્ધાત્માનો અનુભવ અનુભૂતિ અર્થાત અનુભૂતિનો અર્થ કરે છે. શુદ્ધ ચૈતન્ય વસ્તુનું ત્રિકાળી સામાન્ય જ્ઞાયક આત્માનું પ્રત્યક્ષપણે જાણપણું, આ અનુભૂતિ છે એ પ્રત્યક્ષ આત્માને જાણે છે. કોઈ કહે કે મતિ શુદ્ધ પરોક્ષ છે તો એમ નથી, એ તો પ્રદેશ નથી જણાતા માટે પરોક્ષ છે, પણ આનંદનો પ્રત્યક્ષ અનુભવ થાય છે માટે વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. શુદ્ધ ચૈતન્ય વસ્તુનું પ્રત્યક્ષપણે જાણવું, જ્ઞાયક જાણવામાં આવ્યો પણ પ્રત્યક્ષપણે જાણવામાં આવ્યો, ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ છે. પાંચ ઇન્દ્રિયનો જે ઉઘાડ છે એ તો પરોક્ષ છે જ, એ તો રૂપી પદાર્થને જ માત્ર જાણી શકે છે, અરૂપી એવા આત્માને પરોક્ષપણે કે પ્રત્યક્ષપણે એ મન જે છે ઇન્દ્રી મન ઇન્દ્રી ભાવમન એ આત્માને પરોક્ષપણે જાણે પણ પ્રત્યક્ષપણે ન જાણે, અને પાંચ ઇન્દ્રિય આત્માને પ્રત્યક્ષપણે ન જાણે ને પરોક્ષપણે પણ ન જાણે. એટલે મનવાળું પ્રાણી જે હોય, ભવ્ય અને સંગની પચીત્રી જીવ, એને આત્માનો અનુભવ થઈ શકે છે. થઈ શકે તેનું કારણ એ મનવાળું પ્રાણી છે એટલે મન વળે આત્માના સ્વભાવને કળી લે છે, કળી લે છે એટલે જાણી લે છે, જાણી લે છે એટલે પરોક્ષપણે જાણી લે છે. પ્રત્યક્ષ દર્શન થવા પહેલા ભાવમન વડે આત્મા જણાઈ જાય છે, કેમ કે મનનો વિષય અરૂપી પણ છે, પાંચ ઇન્દ્રિયનો વિષય અરૂપી નથી, આત્મારૂપી છે, એટલે અરૂપી એવા આત્માને પણ પરોક્ષપણે મનવાળું પ્રાણી જાણી શકે છે. એટલે એક વ્યવહાર શ્રદ્ધા પ્રગટ થઈ શકે છે. એ વ્યવહાર શ્રદ્ધા પણ કોઈ જુદી જાતની અપૂર્વ છે. એ જ્ઞાન પણ જુદું અને શ્રદ્ધા પણ જુદી, કે જેનો અભાવ થઈને પ્રત્યક્ષ થાય એવી સંધિવાળાનો વ્યવહાર, એવી એક સંધિવાળો વ્યવહાર પ્રગટ થાય છે. એ છે કે એ પહેલા પરોક્ષપણે એને જાણ્યું હતું આત્માનું સ્વરૂપ. 80 નંબરની ગાથામાં આવે છે, પ્રથમ મન વળે કળી લે છે આત્માને. અને જયસેન આચાર્ય ભગવાને એમ લખ્યું છે કે સ્વવિકલ્પ સ્વસંવેદન દ્વારા આત્મા અનુભવમાં આવી જાય છે. પ્રત્યક્ષ થવા પહેલા સ્વવિકલ્પ અને સ્વસંવેદન, એ સ્વવિકલ્પ એટલે મનવાળા, મન દ્વારા કળી લેવો, કે સ્વવિકલ્પ એક જ. એવું થયા પછી પ્રત્યક્ષપણે જાણ કરવું, તેટલા કાળ સુધી તે જ સમયે તાવત તેટલા કાળ સુધી અને તે જ સમયે જો સહજ જ એટલે કર્તા બુદ્ધિ વિના પોતાના જ પરિણામરૂપ પ્રગટ થઈ અનુભૂતિ, એ અનુભવ છે, સહજ છે અનુભવ દશા જે પ્રગટ થાય એ પણ સાહજિક સહજ છે. એમાં કર્તા બુદ્ધિ નથી, અનુભૂતિને કરવું એમ નથી. સહજ અંતર્મુખ ઉપયોગ જઈને આત્માને જાણે છે એને અનુભવ કહેવાય, સહજ છે. આ પ્રગટ થઈ, અનુભૂતિ પ્રગટ થઈ, ઉપયોગ પ્રગટ હતો પણ અનુભૂતિ પ્રગટ નહોતી. ઉપયોગ તો બધાને લક્ષણ પ્રગટ છે પણ અનુભવ નવો થાય છે. ઉપયોગ તો જૂનો છે, જૂનો એટલે અનાદિનો. બધાની પાસે ઉપયોગ લક્ષણ તો છે જાણકાર, પણ અનુભૂતિ નવી પ્રગટ થાય છે. એ અનુભૂતિ છે, એ પ્રત્યક્ષ છે, એમાં આનંદ છે. અનુભૂતિ ઉપયોગમાં આનંદ ન હોય, ઉપયોગ લક્ષણ આનંદથી રહિત છે અને શુદ્ધ ઉપયોગ આનંદથી સહિત છે. ઉપયોગ લક્ષણ પરોક્ષપણે આત્માને જાણે છે, શુદ્ધ ઉપયોગ પ્રત્યક્ષપણે આત્માને જાણે છે. બેમાં ફરક છે. એક ધ્યાન રાખવું કે મનવાળું પ્રાણી જ આત્માની પરોક્ષ અનુભૂતિ કરી શકે. તમે અહીંયા ખુરશી પર બેસો ને બેન, અહીંયાથી ખુરશી આવી આવો દાદાબેન, આવી જાવ, કઈ વાંધો નહીં. તબિયતને કારણે જરા ભાઈ અહીંયા આવો. એ વર્ષો ત્યાં માનદારી આ કળશ છે ને, એ કળશને ઘૂંટડે ઘૂંટડે પીવા જેવો છે. કે બોલો કઢીનો અબળ કોળીએ ને આ કરે ને એમ, આમાં આ કળશમાં આનંદ ભર્યો છે અને આ કળશમાં આનંદ ભર્યો છે. એટલે આમ થાય એટલે મોઢું ઉગાડો એટલે આનંદ આવે. ઉકીને મોઢું ઉગાડો તો આમાં લખેલું છે તો અમૃત અને કળશ, એવું આ કળશ છે કે આ ભવ્ય સંગ્રહિત અતિન્દ્રિય મનુષ્ય અતિન્દ્રિય કોઈ પણ ગતિમાં મનવાળું પ્રાણી પ્રાણી શકે. મનમાં ભેદજ્ઞાન કરવાની શક્તિ છે, અનુભવ કરવાની શક્તિ નથી. ભાવ મનમાં ઉપયોગમાં એ અનુમાન કરી શકે, લક્ષણ દ્વારા આ લક્ષણ આત્માનું જ છે, આ લક્ષણ રાગનું કે શાસ્ત્રનું લક્ષણ નથી, એમ અનુમાન કરીને એ પોતાના આત્માને મન વળે કળી લે અને પછી પ્રત્યક્ષ અનુભવ થાય છે. તો અનુભૂતિનો અર્થ કર્યો, ઉપયોગ છે સામાન્ય લક્ષણ, એમાં પ્રત્યક્ષ અનુભૂતિ નથી. ત્યારે ઉપયોગ લક્ષણ છે, એની ઉપયોગિતા શું? એ ભરતભાઈની ખુલાસો. એની ઉપયોગિતા એ છે કે એ ઉપયોગમાં આત્મા કળી લે છે, આત્માને એ ઉપયોગમાં સ્વચ્છતા છે, શુદ્ધતા નથી. એ ઉપયોગમાં જેવો આત્મા છે એવો એના અનુમાન જ્ઞાનમાં, પરોક્ષ જ્ઞાનમાં આવી જાય છે. એને વ્યવહાર શુદ્ધતા કહેવાય, એને અપૂર્વ નિર્ણય કહેવાય. એ જાત જ આખી જુદી છે. એ ઉપયોગમાં જો પરોક્ષમાં આવી ગયો, પરોક્ષ અનુભૂતિ થઈ, તો એ આત્માને પ્રત્યક્ષ અનુભૂતિ થાય જ. આ પરોક્ષ અને પ્રત્યક્ષ આઠમા કળશમાં બહુ સારો ખુલાસો લખ્યો છે. શાસ્ત્રનો આધાર હોય તો શ્રદ્ધા થાય જીવને. પુણ્ય માનવ અને ઉદ્યોત માનવ એ બે શબ્દોનો અર્થ કર્યો છે. કેમ કે જયચંદ પંડિતે જે અર્થ કર્યા છે એ તો શબ્દના અર્થ અનુયાર છે, ટીકા નથી કરી એણે. આ પુરુષે તો એની ટીકા કરી છે. અનુયાર શબ્દાર્થ જુદો અને ટીકા જુદી છે. ટીકા એટલે વિસ્તાર, વિસ્તાર કરે છે. અનુભૂતિનો અર્થ કર્યો કે શુદ્ધ ચૈતન્ય વસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું, એકલું જાણપણું નહીં પણ પ્રત્યક્ષપણે જાણપણું, એનું નામ અનુભૂતિ છે. જેટલા કાળ સુધી તે જ સમયે સહજ પોતાના પ્રજ્ઞાપનરૂપ પ્રગટ થઈ અનુભૂતિ, આત્માનું લક્ષ કરીને આત્માનો આશ્રય અતિન્દ્રિય જ્ઞાન રૂપે પ્રજ્ઞાપન થઈ. કેવી છે તે અનુભૂતિ? હવે જે આત્માનો અનુભવ થયો પ્રત્યક્ષ, એ કેવો છે? એમ કે છે કે આ હું શાસ્ત્ર વાંચીને નથી કહેતો કે રાગ સર્વથાભિન્ન છે, પણ હું અનુભવ કરીને કહું છું કે રાગ આત્માથી સર્વથાભિન્ન છે. જ્ઞાયકથી તો ભિન્ન છે પણ શુદ્ધ ઉપયોગથી એ ભિન્ન છે. અનુભૂતિ કહો કે શુદ્ધ ઉપયોગ કહો, મારી અનુભૂતિમાં મેં જાય એમ, મારા અનુભવથી હું કહું છું એમ. શાસ્ત્રમાં સર્વથા ભિન્ન છે એમ નથી. એ શાસ્ત્ર કહે છે ને, આ તો આત્મા કહે છે. જોઈને જોઈને લખે છે, અંદર ડૂબકી મારી બહાર આવી અને લખે છે. કેવી છે અનુભૂતિ? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી અત્યંત ભિન્ન એવા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ સંબંધી સકળ, અર્થાત જેટલા છે ગુણસ્થાન, માર્ગના સ્થાન રૂપ, રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો, એવા જે ભાવ અર્થાત વિભાવ રૂપ પરિણામ તેનાથી સર્વથા રહી છે. પેલા કહ્યું અત્યંત ભિન્ન છે અને પછી કહ્યું સર્વથા રહી છે. આ શેમાં જાણવામાં આવ્યું? કે મારા અનુભવમાં જાણવું. સાધક એમ કે છે રાજમલજી સાહેબ કે મને અનુભવ થયો આત્માનો. અનુભવમાં તમે રાગને સર્વથા ભિન્ન જાણ્યો કે કથનચિત ભિન્ન જાણ્યો? કે સર્વથા ભિન્ન જાણો, કથનચિત ભિન્નનો સવાલ જ નથી. કેમ? એ કર્મની જાતિ છે. આવ કર્મ છે ને એ કર્મની જાતિ છે, એની જાત કર્મની છે, ચૈતન્યની જાત નથી, જીવજન્ય નથી પણ કર્મજન્ય છે. રાગ એટલે જાત એની જુદી છે, એની જાત જુદી છે એટલે મને સ્વાદ એનો ના આવ્યો. ચૈતન્યની જાતિમાં લક્ષ કર્યું તો ચૈતન્યની જાતિનો આનંદનો સ્વાદ મને આવ્યો. એ કર્મની જાત છે. અગાઉ આવી ગયો તો નામાં આવ્યું, જો દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ આવી ગયું ને, પછી આગળ વધીને ગુણસ્થાન માર્ગના સ્થાનના ભેદો, રાગ દ્વેષો ઇત્યાદિ ઘણા વિકલ્પો, એ સંકલ્પ ને વિકલ્પથી ભિન્ન અનુભવ થયો, એવા જે ભાવ અર્થાત વિભાવરૂપ પરિણામ તેનાથી વિમુક્તા સર્વથા રહી છે. અનુભૂતિ રાગથી સર્વથા રહી છે, દુઃખથી સર્વથા રહી છે, મિશ્ર સ્વાદ નથી આવ્યો અમને, અમને એકલો આનંદનો સ્વાદ આવ્યો છે. આત્મસન્મુખ થયેલા પરિણામમાં પર સન્મુખ થયેલો રાગ અને એનું ફળ એ અનુભવમાં ના આવી શકે. જ્ઞાનમાં જ્ઞેય થાય પણ વેદકનું વેદ્ય ન થઈ શકે. સર્વથા રહી છે, મહા સિદ્ધાંત છે. હવે દ્રષ્ટિના વિષયમાં તો ક્ષાયિક ભાવથી સર્વથા ભિન્ચા, હવે અહીંયા સુધી પહોંચવું છે. હવે અહીંયા અટકે કે આ સર્વથા રહી થાય કથન ચિત્ર હિત ગયો તો હવે વાંક સુધી ક્યાંથી પહોંચે? ભાવાર્થામ છે કે સવારે ચાલે છે શુદ્ધ ભાવ અધિકાર, એમાં ક્ષાયિક ભાવના સ્થાનો આત્મામાં નથી તો ઉદય ભાવ રાગની વાતો ક્યાં કરવી? એમાં નથી નથી માટે મને હે પણ એ જણાવે એમાં નથી. અને જ્યાં છે ત્યાં ભલે હો, જ્યાં છે ત્યાં ભલે હો, પણ મારામાં એ નથી. તો જ્યાં આત્માને સન્મુખ થાય છે ઉપયોગ તો એ અનુભવમાં જ્ઞાન ને આનંદ આવે છે, પણ પરાશ્રિત રાગ એનો પણ દુઃખ એ વેદાતું નથી. કેમ કે સર્વથા ભિન્ન છે. ભાવાર્થામ છે કે જેટલા પણ વિભાવ પરિણામ સ્વરૂપ વિકલ્પો છે અથવા મન વચનથી ઉપચાર કરી, જો હવે અંદરની વાત કરે છે, અંદરની વિચારણા ચાલતી હોય ને વિકલ્પ સૂક્ષ્મ, અથવા મન વચનથી ઉપચાર કરી દ્રવ્ય ગુણ પર્યાય ભેદરૂપ અથવા ઉત્પાદ ભેદરૂપ ભેદરૂપ વિકલ્પો છે તેમનાથી રહીત અંતરજલ અને બહિર્જલ. મન છે એ અંતરજલ છે અને વચન છે એ બહિર્જલ. વચન બોલે તોય વિકલ્પ ઉઠે છે. મનના સંગે દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરે કે ઉત્પાદ ભેદરૂપના વિચાર કરે તો પણ વિકલ્પ છે, દુઃખ છે, એ વિકલ્પ છે, આત્મા રહીત છે. તેમનાથી રહીત શુદ્ધ ચેતના માત્રના આસ્વાદરૂપ જ્ઞાન, આ જ્ઞાન કેવું છે? એકલા શુદ્ધ જ્ઞાન ને આનંદમય આત્મા છે એનો જ માત્ર એવો જે સ્વભાવ છે એ પર્યાયમાં પ્રગટ થાય છે. જેવું દ્રવ્ય એવી પર્યાય પ્રગટ થઈ, દ્રવ્યમાં આનંદ ભેરો છે પર્યાયમાં પણ આનંદ પ્રગટ થયો. દ્રવ્યમાં જ્ઞાન છે અહીંયા પણ જ્ઞાન પ્રગટ થયું. દ્રવ્યમાં શ્રદ્ધા છે તો અહીં શ્રદ્ધા પ્રગટ થઈ. એના જેવી શિકાળી જેમ શ્રદ્ધા શુદ્ધ છે એમ પર્યાય શ્રદ્ધા પ્રગટ થઈ શુદ્ધ છે. જેમ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે દ્રવ્ય, તો એનો જે વિશેષ પર્યાય થાય એ પણ અતિન્દ્રિય જ્ઞાન થાય. ઇન્દ્રિય જ્ઞાન એની પર્યાય ન હોય, કેમ કે સામાન્યથી વિશેષ મળતું નથી ઇન્દ્રિય જ્ઞાન કે રાગ એનો અણમળતો ભાવ. જેવું દ્રવ્ય એવી પર્યાય એવો સ્વાદ આવે છે. શુદ્ધ ચેતના માત્રના આસ્વાદરૂપ જ્ઞાન તેનું નામ અનુભવ કહેવાય છે. અનુભવની વ્યાખ્યા કરી અને અનુભવમાં સર્વતા રાગાદી ભિન્ન છે એમ કહ્યું અને અંતર્જત બહિર્જલ વિકલ્પો પણ ભિન્ન છે એમ કહ્યું. અગાઉ આવી ગયું છે કે આત્માનો અનુભવ થતા કાંઈ વિકલ્પ રહીએ છે કે બધા વિકલ્પ પટી જાય છે, બધા વિકલ્પ પટી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં કોઈ વિકલ્પ બુદ્ધિપૂર્વક હોતો નથી. તે અનુભવ જે રીતે થાય છે તે કહે છે કે કાંઈ છુપાવશો નહીં, બધું કહી દેશો, આ બધું કહી દેશો. જે અનુભવ જે રીતે થાય છે તે કહે છે. જેટલો કાળ જે કાળે શુદ્ધ ચૈતન્ય માત્રથી ભિન્ન દ્રવ્યકર્મ ભાવકર્મ અને નવકર્મરૂપ જે સમસ્ત ભાવો તેમના ત્યાગ, ત્યાગ નોટ કરે તેમના આ ભાવો સમસ્ત જૂઠા છે, જીવનું સ્વરૂપ નથી, ત્યાગ થઈ ગયો. આ રાગાદી ભાવો છે એ મારો સ્વભાવ નથી, એમ એના પ્રત્યેની મમતા છૂટી ગઈ, એનું નામ ત્યાગ થયો. રાગમાં મારાપણાનો ભાવ હતો એ મારાપણાનો ભાવ છૂટ્યો, રાગ રહી ગયો છતાં રાગનો ત્યાગ થયો. રાગ રહી જાય ને રાગનો ત્યાગ થઈ ગયો, દેહ રહી જાય ને દેહનો ત્યાગ, છ ખંડનું રાગ રહી જાય ને છ ખંડનો ત્યાગ થઈ જાય. કેમ કે મમત છૂટી ગયું, સ્વામી પણ છૂટી ગયું. આ ભાવો સમસ્ત જૂઠા છે, જૂઠા છે એટલે જીવનું સ્વરૂપ નથી, એટલે ભાવો છે ખરા, ભાવો નથી એમ કહેવાનો આશય નથી, પણ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો અનુભૂતિ થઈ, જીવનું સ્વરૂપ છે એ પરિણામ જીવના છે, એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ જ્ઞાનના સૂચક ઉદાહરણની માફક હવે ઉદાહરણ આપે છે. ગ્રહણપૂર્વક ત્યાગ કેમ થાય છે એનો આબેરૂપ દ્રષ્ટાંત સામાન્ય જીવ સમજી શકે એવો દ્રષ્ટાંત આપશે. વિવરણ, જેવી રીતે કોઈ પુરુષે દાખલો એ સમજવા જેવો છે, દ્રષ્ટાંત સમજાશે તો સિદ્ધાંત સમજાશે. લોકોને એમ છે ત્યાગની વાત કે વિકલ્પનો સંકલ્પિકનો ત્યાગ કરનાર કહ્યું કે હા, તો વિકલ્પનો જો ત્યાગ થઈ ગયો હોય અવિરત સમ્યક દ્રષ્ટિને તો વિકલ્પ તો ઉઠે છે. શાસ્ત્ર સ્વાધ્યાયનો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો, ચિંતનનો, તમે કહો છો કે એનો વિકલ્પનો, વિકલ્પનો તો ત્યાગ વર્તે છે, તો વિકલ્પનો ત્યાગ વર્તો હોય તો વિકલ્પનો અભાવ હોવો જોઈએ. વિકલ્પના સદભાવમાં વિકલ્પનો ત્યાગ કેમ હોય કે વિકલ્પના સદભાવમાં વિકલ્પનો ત્યાગ છે એ દ્રષ્ટાંત સિદ્ધ કરશે. ભાઈ હાથ હલે છે તો પેલા હું માનતો હતો કે હાથ હું હલાવું છું, હવે એને સમ્યક દર્શન થઈ ગયું. પછી એના મિત્ર આ વાત કરતા હતા, એમાં હાથ ઊંચો નીચો તો થાય વાત કરવામાં, કે તમે કહેતા હતા ને કે હાથ હું હલાવતો નથી, તો હાથ તો તમે હલાવો છો, કે હું હલાવતો નથી, પેલા હું હલાવતો નહોતો, હું માનતો હતો કે હું હાથ હલાવું છું, મેં મારી માન્યતા જૂઠી ખેંચી લીધી, મિથ્યા શ્રદ્ધાનો ત્યાગ કર્યો, હાથ તો હલા કરે છે, હું હાથ હલાવતો અટકાવું તો અકર્તા છો એમ નથી, હાથ હલે તો પણ અકર્તા છે, તો પણ જ્ઞાતા છે. કેમ કે હાથની ક્રિયા એ હાથથી પૂતગલતી થાય છે, મારાથી નહીં, એમ આ વિકલ્પની ક્રિયા એ પર્યાયથી થાય છે અથવા પૂતગલતી થાય છે, મારાથી તને જે ગમે લે લે, કાં પર્યાયનો કરતા પર્યાય છે તો આત્મા કરતા, અને પૂતગલને કરે છે તોય પણ આત્મા, તને જે બેમાંથી જે ગમે એ ભાગતા, પણ આત્મા તો અકર્તા છે લે. આ ત્યાગની વાત બહુ સરસ છે, આજે દ્રષ્ટાંત આપશે ને એ બહુ ઊંચું દ્રષ્ટાંત છે. કપડું તો છે પણ કપડું મારું નથી, એ કપડું આપ્યું નથી, ડિલિવરી નથી આપી એને, એમ આપશે. જો જેવી રીતે પુરુષે, કોઈ પુરુષે ધોબીના ઘરેથી પોતાના વસ્ત્રના ભ્રમથી વસ્ત્ર પારતું હતું પણ સરખું લાગતું હતું એટલે અહીંયાથી લઈ આવ્યો, સરખું લાગતું તો લઈ આવ્યું, પોતાના વસ્ત્રના ભ્રમથી બીજાનું વસ્ત્ર આવતા ઓળખા વિના એને સરખું લાગતું હતું, ધોત્યું એટલે લઈ લીધું, પણ એકમાં હતું એલ ને એકમાં હતું મીઠાલાલ, એમ ના વાંચ્યું એને, અમારે બે બદલી થાય કોઈ કોઈ વખતે મીઠાભાઈ ધોત્યું તો સરખું અને બધી કિનારી લગભગ સરખી, નિશાન તો જોયું નહી, સમજી ગયા, લઈ લીધું. અને માખ્યું હતી, પંખો ફરતો હતો, તોડી લીધું માથે ધોતી, એટલે હવા પણ આવે અને બાકી પણ જાણો ધોતી ઝીણું હોય ને એટલે હવા આવે, ગરમી તો થાય, પણ નિશાન જોયા વિના પહેરીને પોતાનું જાણ્યું, ઓઢીને પોતાનું જાણ્યું, સાલ હોય ચાદર હોય ગમે તે હતો દ્રષ્ટા. પછી તે વસ્ત્રનો ધણી જે કોઈ હતો નિશાન વાળો એમ વાળો મીઠાભાઈ આવ્યા કે ભાઈ ભાઈ તો સૂતા છે, કે ભાઈ ઉઠો આ ધોતિયું મારું છે, મારું નિશાન છે, બે ત્રણ વાર કહ્યું તો હું જો આ ધોતિયાનું નિશાન એમ જોઈએ ને બતાવ્યું મને કે હા ધોતિયું તો તમારું છે, ધોતિયું હજી ઓઢેલું છે, એને આપ્યું નથી, કોને લીધું નથી, ધોતિયું તો અંગ ઉપર છે હજી તો પણ મારું નથી, ધોતિયાનો ત્યાગ થઈ ગયો, ધોતિયું ઓઢી રાખવું અને ધોતિયાનો ત્યાગ થઈ ગયો, આ શું કયા પ્રકારનું આ તમારું છે ત્યાગની વાત અમને સમજાતી નથી. એ ગુરુ ગમે સમજાય એમ છે ભાઈ, એમ ન સમજાય, ધોતિયું તમે જેનું છે એનું આપી દેતા નથી, આમ ખોરાકે છે ભાઈ ખોરાક એટલે શારદાબેનને ખોરાકે છોડી ટીકા છે, આની કહો આની કહો હા હા હા, આ તો એક ચમત્કારિક વાત બહાર આવી ગઈ છે કે વસ્ત્રનો ધણી જે કોઈ હતો તેને છેડો પકડીને કહ્યું કે આ વસ્ત્ર તો મારું છે, ફરીને કહ્યું કે મારું જ છે એમ નિશાન, પેલા મારું છે એમાં જરાક બોલો બહુ નહીં જાગો, મારું જ છે કે કલા તો તમારું લાગે જોવા જેવું મને, આમ સાંભળતા તે પુરુષે ચિહ્ન તપાય છે, કપડું ના આપ્યું હજી, કપડું તો આપે ક્યારે હે કે ચિહ્ન પોતાનું ન હોય પારખું હોય તો આપે, રહસ્ય છે આમાં, જ્ઞાનનું લક્ષણ ને રાગનું લક્ષણ જુદું છે, તે પુરુષે ચિહ્ન તપાય છે ને જાણ્યું કે મારું ચિહ્ન તો મળતું નથી, અણમળતો ભાવ છે આવે છે ને, માટે નક્કી આ વસ્ત્ર મારું નથી, હજી વસ્ત્ર આપ્યું નથી પણ મારું નથી, પેલા શું હતું મારું છે, ચિહ્ન જોયું નહોતું અને મારું છે, ચિહ્ન જોયું મારું નથી, આ હજી કપડું ઓઢેલું છે, ઊંઘેલું નથી, આપ્યું નથી, ગુલવ્યો ગયો નથી, હજી ઉભો છે, કપડાનું અસ્તિત્વ છે, કપડાના અસ્તિત્વનો નિષેધ નથી, ભાવકર્મ દેવકર્મ નોકર્મનો નિષેધ નથી, એ મારું છે એનો નિષેધ છે, આટલું જ છે, ભાવકર્મ રહી જાય, દ્રવ્યકર્મ રહી જાય, નોકર્મ રહી જાય, બધું રહી જાય, અને અજ્ઞાન ટળી જાય, મિથ્યા તો ટળી જાય, બહુ ઊંચો પરસ છે. મારું ચિહ્ન તો મળતું નથી, માટે નક્કી આ વસ્ત્ર મારું નથી, બીજાનું છે મારું નથી, એટલું નહીં તો બીજાનું છે, અતિનાથી અને કાંતિ તેને આવી પ્રતીતિ થતા શ્રદ્ધા થતા ત્યાગ થયો ઘટે છે, હજી શ્રદ્ધામાં મારું નથી ત્યાં ત્યાગ થઈ ગયો, કપડું રહી ગયું, કપડું આપવાની જરૂર ન પડી, ફૂલો લઈને હજી ગયો નથી, આ હજી ઓઢેલું છે છતાં કપડું મારું નથી તો ત્યાગ થઈ ગયો, વસ્ત્ર પહેરેલું છે જો આવ્યું, વસ્ત્ર ઓઢેલું છે હજી આપ્યું નથી, વસ્ત્ર પહેરેલું છે તો પણ ત્યાગ ઘટે છે, વસ્ત્ર ઓઢેલું છે આપ્યું નથી તો પણ વસ્ત્રનો ત્યાગ થઈ ગયો, એટલે કે નિમિત્તના લક્ષ્યે નૈમિત્તિકનો ત્યાગ થઈ ગયો, નૈમિત્તિક નો ત્યાગ એટલે નિમિત્ત નો ત્યાગ. શું કહ્યું? ફરીને વસ્ત્ર તો નિમિત્ત હતું, બરાબર છે, એ નિમિત્ત હતું, અને એમાં મારાપણાનો ભાવ હતો, એ નૈમિત્તિક અજ્ઞાન હતું, બરાબર છે. જોજો હવે ચિહ્ન જોયું કે આ કપડું મારું નથી, બીજાનું છે, તો જે આ કપડું મારું છે, કપડાના લક્ષે મારાપણું આવતું હતું અહીંયા, એ મારાપણું છૂટી ગયું, તો નૈમિત્તિક ભાવનો અભાવ થયો. નૈમિત્તિક ભાવનો અભાવ થયો તો નિમિત્ત નિમિત્તપણે નર્યું, જ્ઞાનમુખ નહીં થઈ ગયું. નિમિત્ત ના અભાવમાં નામ નિમિત્ત ન રહ્યું. નૈમિત્તિક નો સદભાવ હોય ત્યાં સુધી નામ નિમિત્ત હતું. અહીંયા મમતા હતી કપડા ઉપર, ત્યારે કપડા પર મમતાનો ભાવ નૈમિત્તિક અને કપડું હતું નિમિત્ત. હવે જયારે કપડું પારખું છે મારું નથી, તો મારાપણાનો જે અભિપ્રાય અંદરમાં હતો એ છૂટી ગયો, નૈમિત્તિક ભાવનો ક્ષય થઈ ગયો. તો નૈમિત્તિક ભાવ ના અભાવમાં પદાર્થ નિમિત્ત ન હોય, પદાર્થ જ્ઞેય થઈ જાય. એ તો જ્ઞાતા થઈ ગયો કે આ પારખું છે. જ્ઞાતા થયો કે નહીં? પેલા સ્વામી બનીને બેઠો તો, સ્વામી બનીને બેઠો તો નિરાંતે છૂટતો હતો, મારું નથી. અલા, મારાપણાનો ભાવ ગયો, નૈમિત્તિક ભાવનો ક્ષય થઈ ગયો, તો નિમિત્ત નર્યું. નૈમિત્તિકના સદભાવમાં પદાર્થ ને નિમિત્ત કહેવાય, નૈમિત્તિકના અભાવમાં પદાર્થ ગ્રહ થઈ જાય છે, નિમિત્ત રહેતું નથી. સિદ્ધાંત જો કપડું તો હજી પહેરેલું છે, ઓઢેલું છે, લખે જ ના, છતાં ત્યાગ ઘટે છે, ત્યાગ ઘટે છે. મારું નથી, સચિભાઈ છે એવા બહુ સોચો છે. વસ્ત્ર પહેરેલું છે તો પણ ત્યાં ઘટે છે. બેંકમાં રૂપિયા છે તો ત્યાં ઘટે છે. બેને દાગીનો પહેર્યો હોય તો ત્યાગ ઘટે છે. દાગીનો પાંજરા પણ મોકલી દઈએ તો ત્યાગ થયો એમ નથી. આ ધંધો સારો, દાગીનો રહી જાય અને ધર્મ થઈ જાય ને ત્યાગ. ભાઈ, રહસ્યની વાત છે. શ્રદ્ધા અપેક્ષાએ ત્યાગ થયો છે, ચારિત્ર અપેક્ષાએ ત્યાગની હજી વાર લાગશે. પણ શ્રદ્ધા અપેક્ષાએ ત્યાગ વિના ચારિત્ર અપેક્ષાએ ત્યાગની પરંપરા આવતી જ નથી. તો પણ ત્યાગ ઘટે છે, કેમ કે જો કારણ આપે છે. ત્યાગ કેમ ઘટે? કેમ કે સ્વામી તો કપડું છૂટી ગયું, કપડું છૂટી ગયું નહીં, હું તો છે ને
રસ પડે છે વસંતભાઈ,
એમ
વસંતભાઈ ને બરાબર રસ પડે છે,
પ્રભુ પડે છે. એ તો બહુ જૂના જ ગુરુદેવની સેવામાં હાજર હતા 24 કલાક.
પીએમ ગુરુદેવ,
આ તો કોઈ કાળ પાક્યો છે. જરા શાંતિથી પોતાનો પક્ષ છોડી અને જ્ઞાતાના પક્ષમાં આવે તો એક નાયકનો જ્ઞાતા પી. કેમ કે સ્વામી તો પણ છૂટી ગયું છે. તેવી રીતે અનાદિકાળથી યો, હવે દ્રષ્ટાંત પૂરો થયો, હવે સિદ્ધાંતમાં ઉતારે છે. તેવી રીતે અનાદિકાળથી, પેલું કપડું અનાદિકાળનું નહોતું, કપડું તો ટેમ પર ભૂલથી લે આવ્યો હતો દ્રષ્ટાંત. આ તો અનાદિકાળથી પરને પોતાનું માને છે, છતાં પર પોતાનું થાય નહીં. અનાદિકાળથી જીવ મિથ્યા દ્રષ્ટિ છે, વિપરીત દ્રષ્ટિ છે, વિપરીત માન્યતા કરે છે, પારકા ભાવને પોતાના ભાવ માની બેઠો છે. તેથી કર્મ સંયોગ જનિત છે જે, જોજો હવે, આત્મજનિત નથી. કર્મ સંયોગ જનિત કર્મના સંયોગથી જન્મેલા થયેલા શું શું શરીર એક, સુખ દુઃખ બે, રાગ દ્વેષ ત્રણ, આદિ વિભાવ પર્યાયો. આ એ જીવજન્ય નથી, કર્મજન્ય છે. આમાં લખ્યું છે ચોખ્ખું, શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખ, શાસ્ત્ર ઉપર તો શ્રદ્ધા રાખ દી. આદિ વિભાવ પર્યાયો કહ્યું ને, કર્મ સંયોગ જનિત છે જે શરીર, સુખ દુઃખ રાગ દ્વેષ આદિ વિભાવ પર્યાયો તેમને પોતાના જ કરીને જાણે છે અને તે રૂપે જ પ્રવર્તે છે. પોતાના જાણે છે, પોતાના માને છે અને એમાં લીન થઈને પ્રવૃત્તિ કરે છે. જેના તે છૂટો છે, રાગ તો આત્માનો જ છે, મારો જ છે ને, હું જેનો માલિક છું ને, હું કરું છું ને, મારાથી રાગ થયો ને, મારો ક્રોધ કઈ પરથી થાય? મારો ક્રોધ તો મારાથી થાય, કર્મથી ન થાય, મારાથી થાય ક્રોધ. કર્મ તો જુદું દ્રવ્ય છે, હું કરું તો થાય, ન કરું તો ન થાય, રાગ કરું તો થાય, રાગ કરું તો ન થાય. કે એક કર્મજનિત ભાવ જીવથી ન થાય, કર્મજનિત ભાવને મેં માયના, મારા માયનાને હું કરું છું, માન્યતા તારી છે. એ માન્યતા હોવા છતાં રાગનો કરનાર આત્મા બનતો નથી, કરનાર એનો બીજો છે. કાં તો કર્મકૃત છે ને કાં પર્યાયકૃત છે. જીવકૃત તો રાગ છે, એની જીવકૃત જ્ઞાન હો. તને કદાચ ઉદ્ગલ જન્ય ન લાગે, કર્મજન્ય ન લાગે, ઉદ્ગલના પરિણામ ન લાગે તો કાંઈ નહીં, પણ જીવના પરિણામ તો નથી. જીવના પરિણામ તો જ્ઞાન છે, જાણવું દેખું. એ પરિણામ તારીયારે મળતા ક્યાં છે? એ તો કર્મની જાત છે, આ જીવની જાત નથી. જાત છે સુખ દુઃખ રાગ દ્વેષ મોહ તેમને તો પોતાના કરીને જાણે છે અને એમાં રદ થયો છે, જો લીન થયો છે. ઉપર ઉપર શરીર સુખ દુઃખ રાગ દ્વેષ આદિ વિભાવ પર્યાયો તેમને પોતાના જ કરીને જાણે છે અને તે રૂપે જ પ્રવર્તે છે. ધ્યેય ઉપાધિ જાણતો નથી, જ્ઞાન ઉપાધિ છે અને રાગ હેય છે એમ તે જાણતો નથી. આ પ્રમાણે અનંતકાળ ભ્રમણ કરતા અછેડો આવ્યો. ઓલું અનાદિથી હતું, હવે છેડો આવે. શરીરમાં તાવ આવે તો બે દી ચાર દી ટાઇફોઇડ હોય તો ચૌદ દી એકવીસ દી પણ ઉતરી જાય ને, એમ કે છે. આ પ્રમાણે અનંતકાળ ભ્રમણ કરતા જ્યારે થોડો સંસાર રહે છે, થોડો આ ઘણો નહીં પણ થોડો સંસાર રહે છે. હવે થોડા કાળમાં તો એની મુક્તિ થવાની છે. થોડા કાળમાં મિથ્યાત્વનો અભાવ થવાનો છે અને થોડા કાળમાં ચારિત્રના દોષનો અભાવ થઈ અને ચિત્ત પરમાત્મા થવાનો છે, સંસારનો અભાવ થવાનો છે. થોડો સંસાર રહે છે અને પરમગુરુનો ઉપદેશ પામે છે. લ્યો અધિગમ કહ્યું, સમ્યક દર્શન, અધિગમ અને નિસર્ગ બે પ્રકાર છે. એમાં મોટા ભાગે જીવો અધિગમથી પામે છે, થોડા જીવો નૈસર્ગિક નિસર્ગ એટલે પૂર્વે પોતે સંસ્કાર હોય અને વર્તમાનમાં મગર ગુરુએ પામી જાય એ નિસર્ગ જ સમ્યક દર્શન કહેવાય. બાકી ધોરી માર્ગમાં તો જેમ કે તીર્થંકરની સભામાં હજારો લાખો જીવ પામે એવી રીતે થોડો સંસાર રહે છે અને પરમગુરુનો ઉપદેશ પામે છે. શોક સંલબ્ધિ મળી, વિશુદ્ધિ લબ્ધિ મળી, ઉપદેશ વખતે વિશુદ્ધિ લબ્ધિ હોય, કઠાઈ નિમંતા તીવ્રતા ન હોય, દેશના લબ્ધિ મળી, પછી પ્રાયોગિક લબ્ધિમાં આવશે. વેદનાનો વિચાર એ પ્રાયોગ લબ્ધિ છે. કર્મથિયરીની અપેક્ષા એને અંતઃકરણ કોઈને કર્મ શીખી એમ કહેવાય, પણ ઉપાદાનની અપેક્ષાએ જોવામાં આવે તો ભેદ જ્ઞાનનો ત્યાગ કરે છે. એ પ્રાયોગિક પરમગુરુનો ઉપદેશ પામે છે. ગુરુદેવે કહ્યું હતું કે ગુરુ વારંવાર સમજાવે શીખે ને, તે કઈ નવરા છે વારંવાર સમજાવે, કે ગુરુએ જે કહ્યું એનું ચિંતન કરે છે. એટલે દેશના અભી તો મળી ગઈ હતી, પછી એનો પ્રયોગ કરે છે. ભેદ જ્ઞાન આ મારું સ્વરૂપ છે ને આ મારું નથી, એમ ઉપદેશ એવો છે કે એ જીવ આ ઉપદેશની વ્યાખ્યા આટલી જાત્રા કરો ને આટલા ઉપવાસ કરો ને આટલા દાન ને શિયાળ મંદિર બંધાવો ગજરથ કર કાઢો આટલા આ જ્ઞાન ચક્રને ભ્રમણ કરાવો, ના ના એ ઉપદેશ નથી. ઉપદેશ બીજો છે. ઉપદેશ બીજા પ્રકારનો. હે જીવ, જેટલા છે જે શરીર એટલે છે ખરા, શરીર છે ખરું, અવસ્તુ નથી, આત્મામાં નથી, બાકી શરીર શરીરમાં છે. જેટલા છે જે, જેટલામાં એનું બહુવચન છે એટલે શરીર આદિ બધા વાત કરશે. શરીર સુખ દુઃખ રાગ દ્વેષ મોહ જેમને જેટલા છે તેમને જેમને તું પોતાના કરીને જાણે છે, એ તો મારા જ છે. આ શરીર તો મારું છે ને, આ શરીર મારું છે, બીજાનું શરીર મારું ક્યાં છે? આ શરીર મારું છે. રાગ મારામાં થાય છે, રાગ મારો છે, જે ભાવ મારામાં થાય એ મારો જ હોય ને. હા હા, એમ સુખ દુઃખ ને હું ભોગવું છું, તો સુખ દુઃખનો ભોગતા હું જ હોઉં ને. સુખનો ભોગતા કર્મ થોડું ભોગવે, જળ ભોગવે, ચેતન જ ભોગવે ને. જોજો આ હે જીવ, આ દેશના લગ્નમાં શું આવ્યું ઉપદેશમાં? હે જીવ, જેટલા છે જે શરીર સુખ દુઃખ રાગ દ્વેષ મોહ જેમને તું પોતાના કરીને જાણે છે, અજીવને આશ્રવને તું પોતાના માનીને બેઠો છો અને એમાં રત થયો છે. પોતાના જાણે છે, પોતાના માને છે અને એમાં પોતે લીન થાય. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, એમાં રત થયો છે. તે તો સગળાઈ તારા નથી, હા એમાંના કોઈ ભાવ તારા નથી. કે સાહેબ મારામાં થાય છે ને મારા નથી, કે એ જ તારી ભૂલ છે. તારામાં થતા નથી, તારામાં જ્ઞાન થાય છે, એ ભાવો નહીં પણ તારા જ્ઞાનમાં જણાય છે. એમાં તારા ક્યાંથી થઈ ગયા? જ્ઞાનની તારા જ્ઞાનની સત્તા એવી છે કે આ બધા ભાવો તારા જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, એ તારા જ્ઞાનની ઉપયોગની સ્વચ્છતા છે. એમાં એ તારા ક્યાંથી થઈ ગયા? જે જણાય એને તું કેમ માના માની લ્યો? જેની સત્તામાં જણાય એ જ્ઞાન મારું લેને, એમ તે તો સગળાય તારા નથી. અનાદિ કર્મ સંયોગની ઉપાધિ છે. હા, એ જીવનો સ્વભાવ નથી. કર્મ સંયોગની ઉપાધિ છે, કર્મના સંગે થયેલી નવી ઉપાધિ છે, વધારાની ચીજ છે, નીકળી જાય એવી છે. ત્યારે એવું વારંવાર સાંભળતા લ્યો, વારંવાર સાંભળવું એમ કે છે, એક વખત સાંભળવું નહીં, વારંવાર તું દેશના લગી સાંભળજે, વારંવાર તોડગઢ જાજે, વારંવાર ગુરુનો પરિચય કરજે, વારંવાર વાણી સાંભળજે, એમ એવું વારંવાર સાંભળતા. વારંવાર વાંચતા નથી લીધું, સાંભળતા હોય. દેશના લબ્ધિ નિમિત્ત થાય શ્રવણ. હજુ ગમ છે ને એમાં દેશના લબ્ધિ શબ્દ છે. શાસ્ત્ર વાંચવાનું નહીં, વાંચવાની છૂટ છે. સાંભળવું શુદ્ધથી શુદ્ધ પ્રગટ થાય છે. શુદ્ધ એટલે નિમિત્ત છે, દેશના લબ્ધિ સાંભળવું પ્રવેશું વાણી આ તારા નથી એમ જ્યાં કાન ઉપર શબ્દ પીડ્યો ત્યાં લાયકી મમતા છોડી ગઈ સહયોગ રહી ગયો પણ સહયોગમાં મમતા છૂટી ગઈ બધા નિમિત્તો પલટીને જ્ઞેય થઈ ગયા અને અહીંયા અજ્ઞાનનો અભાવ થઈને જ્ઞાન થઈ ગયું તો જ્ઞાનમાં નિમિત્તમાં જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય આખું વિશ્વ જ્ઞેય થઈ ગયું શ્રદ્ધા અપેક્ષાએ બરોબર ચારિત્ર અપેક્ષાએ કહું છે આખું વિશ્વ જ્ઞેય થઈ ગયું પછી પૂછે કોઈ આવીને હવે આ જગતમાં ભૂકર્મને નિમિત્ત કહેવાય કે કર્મને નિમિત્ત કહેવાય આ જગતમાં કોઈ નિમિત્ત નથી નિમિત્ત નથી તો ગોમટસાર ખોટું પડશે કે ગોમટસાર સાચું પડશે જો તું જગતમાં પદાર્થને તને નિમિત્ત લાગશે કોઈ પદાર્થ તો એ નૈમિત્તિક વિભાવ ઉત્પન્ન નહીં થયા વગર નહીં થશે અને બધા પદાર્થ જ્ઞેય છે તો આ જ્ઞાન જ પ્રગટ થશે નૈમિત્તિક ભાવ વિભાવ પ્રગટ જ નહીં થાય વિદ્યા તો પ્રગટ નહીં થાય પછી ચારિત્રનો રાગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ પણ ખરેખર જ્ઞાનના જ્ઞેયમાં જાય એકવાર અહીંયા ઘણા વખત પહેલા વ્યાખ્યાનમાં કહ્યું આ જગતમાં કોઈ નિમિત્ત નથી બધા ઉપાદાન એમાં અંદરમાં હું કોકને ખળભળાટ છો કોકને ઉવાપો થયો કોકને સમજવાની જિજ્ઞાસા થઈ એમ પ્રકાર તો ઘણા હોય સમજી ગયા પણ કોઈ બોલે નહીં મનમાં બધા પછી ગયા ફરવા એ વખતે અમે ફરવા જતા હતા રવિવારે બે ત્રણ રવિવારે એક બે રવિવારે બે ત્રણ ચાર મોટર લઈને તો કોકની વાડીએ ગયા નાસ્તા અહીં ત્યારે લઈ જાય તો ચંદુભાઈનું કુટુંબ મારું કુટુંબ મોદી સાહેબનું કુટુંબ પ્રતિભાઈનું કુટુંબ ચાર પાંચ કુટુંબ ભેગા એમાં મોદી સાહેબ પ્રશ્ન કર્યો કે ભાઈ આજ તમે વ્યાખ્યાનમાં કહ્યું કે આ જગતમાં કોઈ નિમિત્ત નથી ખાસ હોય કે હા નિમિત્ત નથી જેને નિમિત્ત દેખાય છે એને હાથમાં દેખાતો નથી અને જેને નિમિત્ત નહીં દેખાય ત્યારે હાથમાં દેખાતો અભિનંદન ગ્રંથ એક બહાર પડ્યો ગુરુદેવ તો મને લખવાનું કહ્યું તો બે ત્રણ લેખ લખાય એમાં એક લેખ એવો લખ્યો કે આઠ કર્મ છે એને આખું જગત નિમિત્ત નિમિત્ત કહે છે તો આઠ કર્મ ગયા સોનગઢ સાંભળવા તો કે તમારું નામ નિમિત્ત નથી તમારું નામ જ્ઞેય છે તો એ બધી જગ્યાએ પીયા કે તમે અમને આ નિમિત્ત નિમિત્ત કરીને નામ બગાડી નાખ્યું અમારું નામ તો જ્ઞેય છે કોણે કહ્યું તમને કે સોનગઢના સંતે કહ્યું છે કે સોનગઢની વાત અમે માનતા નથી સર્વજ્ઞ ભગવાનની સાક્ષી લ્યાવો તો માની એટલે મોટી સભા ભરાણી એની પરમાણુની એમાં પાંચ પરમાણુને પ્રતિનિધિ તરીકે થાય કે જાઓ તમે પાંચ જાઓ કેમ કે એને જાતા વાર ન લાગે પરમાણુને ગતિ એકદમ વા પાંચ પરમાણુ આમ નમસ્કાર કરીને ઉભા થાય છે ત્યાં વાણી છૂટી કે તમારું નામ જ્ઞેય છે તમારું નામ નિમિત્ત નથી ત્યારે પરમાણુ ઉવા જ બોલ્યા કે બધા અમને નિમિત્ત તરીકે બોલાવે છે અને એક વખત સોનગઢના સંત જ્ઞેય કહે છે તો કઈ વાત સાચી છે સોનગઢના સંત જ્ઞેય કહે છે બરાબર છે જાઓ હું કહું છું તમારું નામ જ્ઞેય છે જાઓ ભારત પટંકો બોલાવો આવ્યા પાછા અહીંયા સમજી ગયા કે અમે જ્ઞેય છીએ જો અમને જ્ઞેય તરીકે સ્વીકારશો તો તમારા સંસારનો અંત છે અને જો અમે જ્ઞેય હોવા છતાં અમારું નામ બગાડશો તો તમારો સંસારનો અંત આવશે નહીં નૈમિત્તિક ભાવ ઉભો થશે નામ તો તમે બગાડો છો નૈમિત્તિક થાય તો એને નિમિત્તનો ઉપચાર આવ્યો છે તો જ્ઞેય
નામ બગાડો તો ભાવ ઉભો થઈ જશે
ભાવ બગડશે બસ, માટે નહીં રાખો અમને. પછી સાજી બેઠા હતા ને તો કે વાત કરી, હા લાલુભાઈ આવું વૃદ્ધિ વાત કરી હશે એમ કે એવું કહ્યું કે ઘણા વર્ષ પહેલા અભિનંદન નો બાર પેડો કરે. હા, નિમિત્ત નૈમિત્તિક તબક્કો છે ને, ભલે કરતા કર્મ ન હોય તો કઈ એમાં ઇટકો. અને જો નિમિત્ત નૈમિત્તિક માંથી જરાક મોળો પડ્યો તો જ્ઞાતા જ નહીં, માં તો સલવાયો રહેશે જ નહીં. હા, તમે કહ્યું તો ને કે આ કર્મ જ્ઞેય છે, તમે જ કહ્યું તું કે એ જ્ઞેય નથી, એ તો નિમિત્તનો નિષેધ કરવા માટે તને જ્ઞેય તરીકે રાખ્યું, બાકી એ તું એ જ્ઞેય નથી, મારો જ્ઞેય તું અહીંયા છે. હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય ને હું જ્ઞાતા છું. બોલા પરમાણુ કે છે કે મને નિમિત્ત બનાવો, જ્ઞેય બનાવો, માં નિમિત્ત બનાવશો તો સંસાર ને જ્ઞેય બનાવશો તો સંસાર. અમે તમારું જ્ઞેય ક્યાં છે? તમારું જ્ઞેય તો તમારો આત્મા છે. અમારી સામે કાં જુઓ તમે? કે આવી અપૂર્વ વાતો બહાર આવી ગઈ છે ગુરુદેવ. હા હા, ઉનાળથી મધ્યસ્થ થઈને, પક્ષપાત છોડીને, પોતાની માન્યતા છોડીને, સંતોની વાણી જે રીતે છે એ રીતે સમજે તો કામ થઈ જાય. એવું વારંવાર સાંભળતા જીવ વસ્તુનો વિચાર ઉપજ્યો એટલે અનુભવ પહેલા વિચાર ઉત્પન્ન થયો હતી. આ ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો કે આ તારું નથી, તારું તો તું તો જ્ઞાન સ્વરૂપી છો, એમ જયારે વારંવાર ઉપદેશ આપે છે એવું વારંવાર સાંભળતા જીવ વસ્તુનો વિચાર ઉપજ્યો. કે શું વિચાર ઉત્પન્ન થયો? જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે, શુદ્ધ ચિદરૂપ અહમ, એમ સુખચંદ્ર આચાર્યનું એક શાસ્ત્ર છે. શુદ્ધ ચિદરૂપ અહમ બહુ આવે છે. જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે, તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી. જીવનું લક્ષણ જ્ઞાન છે એમને કહ્યું, જીવનું લક્ષણ ઉપયોગ છે એમને કહ્યું, જીવનું લક્ષણ તો શુદ્ધ ચિદરૂપ છે. આ શુદ્ધ ઉપયોગ એ જીવનું લક્ષણ છે કે જેના દ્વારા શુદ્ધાત્માની પ્રસિદ્ધિ થાય છે, તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી. રાગ દ્વેષ મોહ એ બધા ઉપાધિ ભાવ છે, તારા સ્વભાવ. આજેને અનુભૂતિ થઈને એ વાત કરે છે, તેથી આ બધી ઉપાધિ તો જીવની નથી. કર્મ સંયોગની ઉપાધિ છે. આ ફટિકમણી લાલ દેખાય છે ને, કે એ ફૂલની ઉપાધિ છે, ફૂલના સંયોગે થયેલા ભાવો છે. પણ એક સમયની પર્યાય તો લાલ થઈ ગયા કે નહીં? તે લાલપણો માંથી ઉડીને આવે તો માં રતાસ ખલાસ થઈ જાય, ફૂલ ઝાંકું થઈ જાય. રતાસ અનન્ય છે ફૂલમાં, અહીંયા તો એની સ્વચ્છતામાં માત્ર પ્રતિભાસે છે. પરીક્ષક કહે છે કે સ્ફટિકમણી લાલ થયું જ નથી, એ તો નિર્મળ સ્વચ્છ સ્વચ્છ છે. જેમ સ્ફટિકમણી નિર્મળ કણી એમ આવે છે, ગુરુદેવ બોલતા હતા એમ જીવ સ્વભાવ જો દેવચંદજી નો આવે છે ને ભાઈ, જે નિર્મળતા સ્ફટિક કણી એમ જીવ સ્વભાવ જો શ્રીજી ને વીરે ધર્મ પ્રકાશો પ્રબળ કસાયનો અભાવ નિર્મળ છે. આત્મા નિર્મળ છે, મલિન થયો જ નથી ને. મલિન માની બેઠો છો તું તો પણ મલિન થાય નહીં. આત્મા ચિદરૂપ એનું લક્ષણ છે, શુદ્ધ ચિદરૂપ, શુદ્ધ જ્ઞાનરૂપ, તેથી આ બધી ઉપાધિ તો જીવી નથી. કર્મ સંયોગની ઉપાધિ છે. ઉપાધિ એટલે વધારાની ચીજ, તારી ભ્રાંતિ છે, એ તારું સ્વરૂપ નથી. આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવ ભાવોનો ત્યાગ છે. હજી નિશ્ચય થયો ત્યાં ત્યાગ થઈ ગયો કે આ ત્યાગ થઈ ગયો? રાગનો સદભાવ તો ત્યાગ કે ત્યાગ? રાગના રાગનો અભાવ, દેહના રાગનો અભાવ, દેહનો સદભાવ, એનો ત્યાગ ની કઈ જરૂર નથી. જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્ઞાનમાં જાણ્યું કે રાગ મારો સ્વભાવ નથી, તો રાગનો ત્યાગ થઈ ગયો. આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવ ભાવોનો ત્યાગ છે. અનંતાનો બધી કસાયનો ભાવ અને મિથ્યાત્વનો પણ અભાવ થઈ જાય છે. પછી આસ્તે આસ્તે અસ્થિરતાના રાગ પણ અભાવ થઈને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે થઈ ગયો સત્પુરો. હજી કાલને પરંતુ બેની છે, થઈ જશે. ગાથા ઊંચી છે, એકદમ વાંચી જવા જેવી નથી. બોલી બે ગાથા તો એક દસ મિનિટ વાંચી, 25 ને 26 બરાબર ને. મોદી સાહેબ જ્યાં રોકાવા જેવો હોય માલ લાગે ને. બહુ કળષ્ટિકા ઊંચી છે, બધા સંયોગ રહી જાય પણ સંયોગની મમતા છૂટી જાય છે. આ પહેલું પગથિયું છે સમ્યક દર્શન. પછી જેમ જેમ લીન થાય છે તેમ તેમ ચારિત્ર સંબંધેના અસ્થિરતાના રાગ પણ ધીમે ધીમે ચાલ્યા જાય છે. ચારિત્રમાં મોક્ષ થતા વાર લાગે, સમ્યક દર્શનમાં વાર લાગે. એક સમય પોપટે તો પોપટે ભૂંગળી પર બેસવા ગયો, આમ ભૂંગળી ખોલ્યો આમ ફરી ગઈ, ફરી ગઈ એટલે પકડાઈ ગયો ને માથું નીચે ઢીકાઈ ગયું. ઓલા પોપટો કેલા ઉડી જાને કે મૂકી દે ને ભૂંગળી ને, અરે મૂકાય તો મરી જાઉં કે ઉડી જાય તો મરીશ નહીં. આ રાગ મારો, શરીર મારો, કુટુંબ મારો, આ મારો, આ મારો, છોડી દે મમતા, ઉડી જાય છે. કામ સાથે ભૂલતો જાય. બહુ કહ્યું પોપટે. પછી પોપટે વિચાર કર્યો કે આ મારી જાત ના છે, આ કાગડા નથી કહેતા. કાગડા કહેતો તો હું છોડું નહીં. સમજાણું આમાં કઈ રહસ્ય છે તો ઠીક. એવી જાતના કે મારી જાતના છે માટે મારે એનું માનવું, ભલે મરી જાઉં. છોડ્યો ભાઈ ઉડી ગયો કે તમારો પોપટની પાસે ગયો, પોપટ તમારો ઉપકાર. તને એટલું થયું કે આ સત્ય કે છે મારી જાતના છે વિશ્વાસ આવ્યો તો તે છોડ્યું. પણ વિશ્વાસ તો કરવો પડશે કિનાર ઉપર. છોડી દે સ્વામી તો પણ છોડી દે, ધણી પણ છોડી દે, ધણી થઈને બેઠો છે ભલે પડ્યું નહીં તને ક્યાં નડે, ધણી પણ છોડી દે. કે તમને રાગ તો થાય છે, તમે કહો છો રાગ નો અમે ત્યાગ કર્યો છે, તો રાગ તો થાય છે, ક્રોધ થાય છે, માન થાય છે, માયા થાય છે. અમને થતો નથી ભાઈ, એ બીજે ઠેકાણે થાય છે. એનું ક્ષેત્ર બીજું છે, પ્રદેશ બેન છે. નિકટ ભવિ આવ્યો જેનો સંસાર કિનારો નજીક છે, એને આ દેશના લગ્ન નિમિત્ત થશે. હે ભવ્ય જીવ, આ તારું કઈ નથી એવું વારંવાર ઉદ્દેશ સાંભળ્યો ને કામ કાઢ્યું. ભવ્ય હે લાયક, એક વાર પ્રશ્ન થયો હતો સમયસાની શરૂઆત થઈ ને ત્યારે એમાં આચાર્ય મહારાજ કે છે કે અમારામાં પણ સિદ્ધને થાપીએ છીએ ને એ શ્રોતાઓ તમારામાં પણ અમે સિદ્ધને થાપી દીધી. ત્યારે પ્રશ્ન થાય કે આ બધાના આત્મામાં તમે સિદ્ધને થાપો છો તો સિદ્ધની થાપના એમાં તમારી વાત માને ને થાપશે? હા એવા જીવો આવ્યા એવા છે લે, એટલે એવા જીવો આવ્યા છે. સોનગઢમાં તકો કોણ ખાય નગર ગામડા ઉદાર હતા, ઉદાર જ્ઞાનીઓ ઉદાર હોય જ. કોઈ જીવ માને નહીં તો એને એમ નથી કે હું નહીં માનતો નરક નિગોદમાં જાય, કોઈ જ નહીં. અરે એવી જીભ બોલાય બધા ભગવાન આત્મા છે, આજે ભૂલ છે કાલ ભાગી જશે, એમાં શું એમ બહુ ઉદાર હોય છે. અને એમ જ છે ને, પર્યાય તો ક્ષણ મળતી છે, આજનો પાપી કાલ ધર્માત્મા થાય છે, મોક્ષી આવી દ્રષ્ટાંત દાખલાઓ ઘણા છે. ઉપદેશ સાંભળે અને પછી વિચાર કરે, ઉપદેશ સાંભળીને વિચાર ન કરે તો ન પામે. શોકસમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, ચેષ્ટા લબ્ધિ અને પછી પ્રયોગ લબ્ધિ. પ્રયોગ લબ્ધિમાં પણ સંતોષ ન થાય, ધરણલબ્ધિ આવીને અનુભવ ન થાય ત્યાં સુધી પ્રાયોગ લબ્ધિમાં ભેદના વિચારમાં પણ સંતોષ ન થાય. સ્વાદ નથી આવતો હજી એમ વિચારે છેતરાય નહીં. એવો ક્રમ છે દેશના લબ્ધિ ઉપદેશ પછી સર્વલબ્ધિના પરિણામ આવે પ્રાયોગ લબ્ધિ થઈ. પ્રાયોગ લબ્ધિમાં એક અંતકરણ પડીની સ્થિતિ ઘટી જાય એમ છે ને, પ્રાયોગિક એવું કંઈક છે. એ નિમિત્તની અપેક્ષાએ છે, ઉપાદાનની અપેક્ષાએ પરોક્ષ અનુભૂતિ છે, એ પ્રાયોગિક છે. એના પછી કરણબુદ્ધિ આવે એવો પરોક્ષ અનુભવ આત્માનો થાય. કે આત્મા કળશમાં આપણે લીધું છે પુણ્ય માનવ અને ઉદ્યોગ માનવ બહુ સારું થયું. પ્રવચન સારમાં મન મળે કરી લઈએ છીએ એમ કહ્યું. દેશના આચાર્ય ભગવાન સવિકલ્પ સ્વસંવેદન બોલો, વિકલ્પવાળી અવસ્થા છે. હે વિકલ્પવાળી અવસ્થા છે તો પણ વિકલ્પ નથી ગણાતો એમ કે છે કે જ્ઞાયક ગણાય છે. વિકલ્પનો કાળ છે ત્યારે વિકલ્પ નહીં નથી બનતું કે પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં. પ્રત્યક્ષમાં તો બને જ નહીં પણ પરોક્ષમાં એ બનતું નથી. લે સવિકલ્પ સ્વસંવેદનમાં આ હા કોઈ સાથો રહી ગયા છે ભાઈ. સવિકલ્પ સ્વસંવેદન હા, મને તો મારું નામ નાયક જ જણાય છે. પણ સવિકલ્પ તારી દશા છે તો સવિકલ્પ જણાય કે નહીં કે નથી જણાતું? જો એ જણાય તો મને પરોક્ષ અનુભૂતિ નહીં થાય. પરોક્ષ અનુભૂતિમાં વિકલ્પ નથી જણાતો, પ્રત્યક્ષમાં તો જણાય જ નહીં. જ્ઞેય આખું ફરી જાય. ચ તમે છ વિકલ્પ સંવેદન કહ્યું હતું તો વિકલ્પ તો એમાં જણાય, એમાં સ્વ સંવેદન ક્યાંથી આવે? તને ખબર પડે એમ નથી. તું વાતે વાતમાં વાંધા કરીશ તો કામ નહીં થાય. નાનીઓ કીએ એનો જરા વિચાર કરજે. કયું વિચાર કરજે, પછી વિચાર કરે છે. નામ ન હોય વિચાર દ્રષ્ટિ જીવમાં કે પરોક્ષ અનુભૂતિ થાય. સવિકલ્પ સસંવેદન મન વડે કરી લઈએ. અમે તો વાંચ્યું છે મનનો વિષય તો નથી. અમે ક્યાં કહીએ છીએ મનનો પ્રત્યક્ષ વિષય નથી. અમે કહીએ છીએ મનમાં અનુમાનમાં આવે છે. વાંધા કાઢવા હોય ગમે હરે ભગવાન વખત આવ્યો છે ચાલ્યો જાય છે. Thank you.